હું એની સેવા કરું છું ભાઈ બસ. અને ભગવાન ની ત્યાં ગયો, ભગવાન ઓન ધી ટોપ ઓફ ધ લિસ્ટ એમ કે સુવર્ણ અક્ષર થી, સોનાના અક્ષર થી ભક્તોની યાદીમાં સૌ પ્રથમ અબુબેન નું નામ લખ્યું. એટલે ગુરુ મહારાજે પણ ગાયું કે ભાઈ ગંગાદિક તીર્થો મોનાયા, ડાઘા દિલ નાનક દીધોયા, દુખિયાના આસુ ના લોયા, તેનું હરિપોથીમાં નામ નથી. દુખિયાના આસુ ના લોયા, તેનું હરિપોથીમાં નામ નથી. ભગવાનની ડાયરીમાં નામ નંદાવવું હોય તો દુખિયાનો આંસુ લુજ્જો, એ જ ભગવાનની પાદ સેવન ભક્તિ છે. ગુરુ મહારાજે તો ઊંચા ઊંચા વજે ગાયું કે જનતા જાદવ પતિ તર છોડ્યા, દર્શન કાજે મંદિર દોડ્યા, પછડાતા પડછાયે રોયા, તેને ઠરવાનું કોઈ છામ નથી. જેના દિલમાં દીન નિદાજ નથી, અહી કામ નથી. જેના હૃદયમાં ગરીબો પ્રત્યે દાજ છે એ જ ભગવાનનો સાચો ભક્ત. આનું નામ પાદ સેવન ભક્તિ કહેવાય. નાનામાં નાના માણસને પણ પ્રભુનું સ્વરૂપ સમજીને પ્રભુએ આપણને જે કઈ આપ્યું છે, અને કઈ ને કઈ વિશેષતા તો પ્રભુએ આપણને આપી છે જ. કોઈને સંપત્તિ આપી હશે, કોઈને સત્તા આપી હશે, કોઈને શરીર શક્તિ આપી હશે, કોઈને અનુભવ જ્ઞાન આપ્યું હશે, કોઈને કાવ્ય શક્તિ, કોઈને ચિત્રકળાની શક્તિ, કોઈને કળા કારીગરી, એ કેટલું આપ્યું છે. તો એ જે વિશેષતા હોય એ વિશેષતા વડે આ બધા પ્રભુના સ્વરૂપો છે એમ માની જનતા જનાર્દનની સેવા કરવી એ ભગવાનની પાદ સેવન ભક્તિ છે, સાચી ભક્તિ છે. એ ચેક મોચી છે, એનો જોડો સીવે છે. ગુરુલામૃતમાં ગુરુ મહારાજે બહુ સુંદર વાત મૂકી છે, પેલા પાંચની, કે પેલો ગવૈયો, એ પછી પેલો જ્યોતિષી, એ બધાએ પોતાના જે શક્તિ છે એ દ્વારા સમાજની સેવા કરીને મુક્તિને પામે છે, તેમ એક મોચી છે એ જોડો સીવે છે. જોડા સીતા સીતા મનમાં કેવો વિચાર કરે છે કે મારો જે જોડો પહેરે એ ખૂબ સુખી થાય, મારો જોડો એને નડે ના, મારો જોડો 12 મહિના સુધી એને ચાલે, એને જરાય એના પગમાં બંધ બેસતો આવી જાય, એને બહુ સરસ લાગે, બસ એવા પ્રેમથી જોડો સીએ અને એના ગ્રાહકને પહેરાવે પૈસા લઈને, હા, તો એની પાદ સેવન ભક્તિ છે. કારણ કે એની પાછળ છેતરવાની વૃત્તિ નથી, સેવાની વૃત્તિ છે કે મારો ગ્રાહક મારો જોડો પહેરે તો એ આનંદ પામે. એક શિક્ષક છે, એ વર્ગમાં ભણાવવા જાય કે આ બધા જ મારા પ્રભુના સ્વરૂપો છે. ગુરુ મહારાજે કહો છાત્ર દેવો ભવ, આ વિદ્યાર્થીઓ દેવ છે અને તું આજે એની સેવા કરવા આવ્યો છે તો આ રીતે તું એમની સેવા કર. તો આ મારા બધા પ્રભુના સ્વરૂપો છે એમ માનીને એમને વિદ્યા આપવી એ પણ ભગવાનની પાદ સેવન ભક્તિ છે. એક દર્દીની દવા કરવી ડાક્ટરની, અને એ ડાક્ટર પોતાની વિશેષતા, આપણી જે કઈ વિશેષતા હોય, ડાક્ટર બન્યા હોય તો ડાક્ટર, વકીલ બન્યા હોય તો વકીલ, શિક્ષક બન્યા હોય તો શિક્ષક, ખેડૂત બન્યા હોય તો અન્ન પકવીએ તે પણ લોકો ખાય તો બધા આનંદ પામે, વેપાર કરતા હોય તો ગ્રાહક મારો ભગવાન છે અને હું એનો સેવક છું અને એને સારામાં સારી વસ્તુ બરાબર યોગ્ય ભાવ લઈને આપવી એ ભગવાનની ભક્તિ છે. હા, તમે જે ક્ષેત્રમાં પડ્યા હોઈએ એ ક્ષેત્રમાં કર્તવ્ય નિષ્ઠા રહીને કર્તવ્ય કરવું એ ભગવાનની પાદ સેવન ભક્તિ. મંગળ પ્રસાદ કરીને આપણા બાપજીના ભક્ત છે હતા, એ માસ્તર હતા અણસ્તુ ગામમાં. એક દિવસે ગુરુવારે નારેશ્વર ભગવાનના ગુરુ મહારાજના દર્શન કરવા આવ્યા. બાપજીએ પૂછ્યું કે માસ્તર આજે રજા છે કે ના? બાપજી રજા તો નથી, પણ પોલો રિપોર્ટ મૂકીને હું આવ્યો છે, એટલે હું આજે જઈશ ને જો કોઈ નહીં આવ્યો હોય તો મારી પી મૂકી જશે અને નહીં તો. અને બાપજી જે ચીડાયા છે, શું મેળ્યું તમે અહીં આવીને? શું મેળ્યું મને જો? એમાં શું, એક 40 છોકરાઓનું ભણવાનું બગાડ્યું, તમે જેનો આજનો પગાર લો છો એની નિષ્ઠાપૂર્વક તમે કામ ના કર્યું અને આવીને અહીં ગાડી માથો પછાડો, અહીં મારે પાસે આવીને શું કરવા આવ્યા? ખબરદાર, જો રજા હોય તો જ આવવાનું, નીકળ આવવાનું નહીં. જો કેટલી બધી કર્તવ્ય નિષ્ઠા, કર્તવ્ય નિષ્ઠા એ જ ભગવાનની પરમ ભક્તિ. પછી કર્તવ્યમાં આપણે, હું તો કે કઈ ની 4 કલાક મોડા જઈશું પણ આપણે મંદિરે જઈ આવીશું. ભગવાનને દંશે દર્શન મંજૂર નથી, આપણે જાણીએ કે હું દર્શન કરવા ગયો નિહાર પાડીને, અથવા તો મારા દર્દીઓને એ કરીને, એ પેલો દર્દી મરવા પડ્યો હોય અને કે ના હું તો આવો જપમાંથી નહીં ઉઠું, તો એ ડાક્ટરને શું કરવાનું? તારી પહેલી ફરજ તો એની દવા કરવાની છે. આ જ સાચી પાદ સેવન ભક્તિ છે, અને એ જ આપણા અંતઃકરણને શુદ્ધ કરે અને આપણું કલ્યાણ કરે. એટલે પાદ સેવન ભક્તિનો બહુ વ્યાપક અર્થ છે. નાનામાં નાના માણસની પણ સેવા એ ભગવાનની પાદ સેવન ભક્તિ છે, કારણ કે બધા જ ભગવાનના પગ છે, ચરણ છે. ભગવાનના ચરણ એટલે બધા ગરીબો, તરછોડાયેલાઓ, વૃદ્ધો, આ માદાઓ, અશક્તો, આ બધા જ પ્રભુના સ્વરૂપ છે એમ માનીને એની સેવા કરવી એ ભગવાનની પાદ સેવન ભક્તિ છે. આપણા કર્તવ્યમાં બરાબર નિષ્ઠાપૂર્વક કામ કરીએ કે હું જ્યાં બેઠો છું, મોચી હોય તો મોચી, એટલો જ ભક્ત છે કે જેટલો પૂજારી ભક્ત હોય. એક પૂજા કરનાર અંદર જેટલા પ્રેમથી ભગવાનને સાફસુફી કરે અને ભગવાન એના પર પ્રસન્ન થાય, એટલો જ પ્રસન્ન બહારથી સાફસુફી કરનારના પર ભગવાન થાય. જો ગુરુલામૃતનો તો બાપજીએ હદ કરી નાખી છે. પેલો તંતુક વણકર હતો, બિચારો કશું કોદાળો આશા રાખે નહીં, પૂજો વાળે સાફસુફી કરીને પાણી છાંટી દૂરથી જ પગે લાગીને જતો રહે, દૂરથી જ પાસે જતો હોય તો બાપજી મારી સાથે બોલે, મને આશીર્વાદ આપે, મારા માથે હાથ મૂકે, મારી જોડે વાતચીત કરે. આવો વિચાર સરખો એને કર્યો નથી. વર્ષો સુધી સેવા કરી તો ભગવાને એને બોલાવે, અહીંયા આવ, શિવરાત્રિના દિવસે અહીંયા આવ, ચાલ મારા ચરણ પકડી લે. જો સાયન દેવને ભગવાને ચરણ નથી પકડાવ્યા, નંદી અને બધા કેટલાય મોટા મોટા બ્રાહ્મણો પવિત્ર એમના ભક્તો હતા, પણ કોઈને ભગવાને પગ નથી જ પકડાવ્યા, પણ આ તંતુકને પગ પકડાવી દીધા. અને સંતના ચરણ પકડે ને એનું ઉર્ધ્વીકરણ થાય, એ ઊંચો જાય. ઊંચા જવું હોય તો સંતના શરણ સેવો. પેલા તંતુ કે જ્યાં ભગવાનના પગ પકડ્યા કે સરળ ઊંચો જતો રહ્યો અને ત્યાં શૈલ પર્વત પર લઈ ગયા, એને દ્રષ્ટિ બદલી નાખી. એની જે જે મંદિરમાં દર્શન કરવા ગયો ત્યાં એને સ્વામી મહારાજના જ દર્શન થયા. જો કેવી એની ભક્તિ કહેવાય. હવે એને જપ નતા કર્યા, એને અનુષ્ઠાન નતા કર્યો, એને કશું કર્યું નતું, માત્ર પૂંજવો જ વાળ્યો હતો. પણ ભગવાનની નાનામાં નાની સેવા પણ ભક્તનું કેટલું કલ્યાણ કરે છે. માટે હંમેશા આ પાદ સેવન ભક્તિ આનું નામ કહેવાય, ભલે એ નાની હોય પણ એના વડે અંતઃકરણ શુદ્ધ થાય છે. તો જે વસ્તુ આપણી પાસે વિશેષતા છે, એ વિશેષતા વડે આ બધા જે સમાજના માણસો છે એ પ્રભુના સ્વરૂપો છે. એ વિશેષતાનો લાભ એમને આપીએ, એના વડે એની સેવા કરીએ, એ જ ભગવાનની સાચી પાદ સેવન ભક્તિ. શ્રવણ કીર્તન ને વળી સ્મરણ પાદ સેવન. પાદ સેવન ભક્તિ આટલી બધી વ્યાપક છે અને એટલી બધી સહેલી છે કે આપણે ગમે ત્યારે કરી શકીએ. બીજાને મદદ કરીને બીજાનું, અરે મનમાં બેઠા બેઠા બીજાના શુભ સંકલ્પ સેવીએ કે ભગવાન વિશ્વનું કલ્યાણ થાવ, ભગવાન વિશ્વનું કલ્યાણ થાવ, આવા વિચારો કરીએ, એ પણ ભગવાનની પાદ સેવન ભક્તિ છે. એ કોઈના માટે કદીએ બુરું ના ઈચ્છીએ. સંતો શું કરે છે, એ બેઠા બેઠા કશું જ કામ નથી કરતા, પણ છતાં એ કેટલું વિશ્વનું કલ્યાણ કરે છે, કારણ કે સુંદર સંકલ્પોને સેવે છે. ઋષિ મુનિઓની તો એટલી બધી પ્રાર્થનાઓ હતી કે તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ, ભગવાન મારા અંતઃકરણમાં હંમેશા સુંદર વિચારો જ આવો, ખરાબ વિચારો નહીં. આનો ભદરા ક્રેતવો જંતો વિશ્વત. હે ભગવાન, વિશ્વની ચારે બાજુથી મારા તરફ સુંદર ને સુંદર વિચારો આવો. જો આવી ઋષિ મુનિઓની પ્રાર્થના, અને આપણે એની પ્રજા, આપણે એના બાળકો, એ પ્રાર્થનાને કેમ ભૂલાય. આ જ ભગવાનની સાચી પાદ સેવન ભક્તિ. એને શ્રી કૃષ્ણને કોઈ નાનો નતો જો સુદામાને ભેટ્યા. અરે બીજી એની મજાની વાત તો એવી છે કે જ્યારે કૌરવ પાંડવોનું યુદ્ધ થયું, પાંડવોના સરસેનાપતિ ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર, આખી સેનાનું બધું એમના માથે કેટલો બોજો હોય, બધા યુદ્ધની તૈયારી થઈ ગઈ છે, શંખ વાગી ગયા છે, લડવાની તૈયારીમાં છે, એટલે ભગવાન છેલ્લી નજર, જેને આપણે ફાઇનલ દ્રષ્ટિ કે વિઝન કરી આવવું જોઈએ, આવું બરાબર છે કે નહીં, એ જોવા નીકળ્યા. કેટલો બોજો છે માથા પર આખા યુદ્ધનો, અને એક ટીટોળી જોઈ, જુઓ આ કેવા મહાન પુરુષો છે, ટીટોળી જોઈ. ભગવાન કહે ટીટોળી, બીજા સેનાપતિને તો વાત કરવાની ફુરસદ ના હોય માનવ સાથે, તો પ્રાણી આ એક તુચ્છ જંતુની સાથે શું વાત કરે, પણ ભગવાન એને ઉભી રાખી ક્યાં જાય છે. આપણા લશ્કર લડવાડ થવાની છે, લોહી લીડાવાનું છે, તું ચગદેવી જઈશ, તું કહી જાય છે કે ભગવાન મારો ઈડા કઈ રહી ગયો છે, મારું જાને એમ છે કે જા તારા ઈડા હું લઈ આપીશ, પેલી તું અમને ઘરની બહાર નીકળી જા. એના ઈડા ભગવાને શોધી કાઢ્યા, એક હાથીના ગળામાંથી મોટો ઘંટ તોડી નાખી એના પર ઢોકી દીધો. આખો દિવસ ભયંકર યુદ્ધ થયું, હજારો માણસો મરી ગયા. એક બાજુ પેલો અર્જુન નકો મારતો, એને માર માર સવાવોને માર, એક બાજુ હજારો માણસોને મારી ખાવા છે, અને એક બાજુ પેલા ટીટોળીના બચ્ચાને બચાવી લે છે, એને માટે કેટલી કાળજી રાખે છે. સાંજ પડી, યુદ્ધ પૂરું થયું એટલે પેલા કાળજી યાદ મારે બીજાને તો લઈને બચ્ચા લઈને પાછું એને આપ્યા, ઉગડ્યા તારા બચ્ચા. આ નાનું નાનું કાર્ય છે પણ એને કૃષ્ણને મહાન બનાવી દીધા. મહાન કોણ બને કે નાનામાં નાનાની પણ જે સેવા કરે. જો શ્રી કૃષ્ણ અચકાયા નથી જરાય, હે કુબજાની સેવા કરતા કે સુદામાની સેવા કરતા કે ગોવાળિયા ભણ એમની સાથે હરતા ફરતા એ જરાય અચકાયા નથી, તો આજે યુગોના યુગો સુધી એ પૂજાય છે. મહાન તેજ બની શકે કે જે પાદ સેવન ભક્તિ કરે તે. આ બધા જ મારા પ્રભુના સ્વરૂપો છે, એમની મારી રીતે મારી જે કઈ વિશેષતા છે, જે કઈ વિશિષ્ટતા છે એના વડે એમનું કલ્યાણ કરવાનો પ્રયત્ન કરવો એ ભગવાનની પાદ સેવન ભક્તિ કહેવાય. પછી આવી અર્ચન ભક્તિ. અર્ચન નો અર્થ એ કે ભગવાનની પૂજા કરવી, ભગવાનની મૂર્તિને પાણીથી નવડાવવાના, પછી દૂધથી દહીંથી મધથી પંચામૃતથી અત્તર લગાડવાનું, વાગા પહેરાવવાના, આરતી કરવાનું, આ અર્ચન ભક્તિ કહેવાય. પણ અર્ચન ભક્તિ એટલી જ નથી, વ્યાપક એનો અર્થ બીજો છે કે જ્યારે ભગવાનનું પૂજન કરવા બેઠા હોઈએ ત્યારે હું ને મારો પ્રભુ અમે બે જ છીએ, બસ બધું જગત ભૂલી જવાય તારે અર્ચન ભક્તિ સાચી કહેવાય. આપણે તો પૂજા કરવા બેઠા હોઈએ અને જો હોના હાથમાંથી એકાદ રકાબી નીચે પડી ગઈ અને ખરણસોને ભાગી ગઈ એટલે તરત અહીં ઘડી કરંટ લાગશે, બોડી નાખજો, તોડી નાખજો, મને નવરો કરી નાખશો આખો દાડો. ત્યાં આપણે એને પૂછવાનું મન થાય કે તું પૂજા કરવા બેઠો છો કે રકેબીઓ હાચવવા બેઠો છે, ત્યાં હાચવા કે રકેબી શુકડા પૂજા કરવા બેઠો છે. અરે બહેનો પૂજા દિવેલ કઈ ગઈ, દિવાળી કઈ બની ગઈ, બધા કઈ મુઓ, આ જીએ બની ગયું, મારો દીવો ઉડી ગયો. આવી ગાળો લઈને પૂજા કરવી એના કરતા પૂજા ના કરવી સારી છે. અર્ચન ભક્તિ એટલે હું ને મારો ભગવાન, બસ અમે બે જ છીએ. જો અર્ચન ભક્તિનો એક નમૂનો, આપણે ત્યાં બે પથ, શૈવ અને વૈષ્ણવ, બંને વચ્ચે ઝઘડા ચાલે. વૈષ્ણવ કહે છે વિષ્ણુ મોટા, પણ શિવો કે શિવ લોકો કે છે શિવ મોટા. અને એટલે હદ સુધી આવી જાય કે કપડું શિવડાવવું છે એમ ના બોલે, શિવવાળાનું પાછા એ કપડું બનાવવું છે એમ બોલે. આવા કટ્ટર વિરોધી હતા પણ એ અજ્ઞાનીઓ છે. જુઓ, ભગવાન વિષ્ણુ ભગવાનને, શિવ ભગવાને અથવા બ્રહ્મે કે આ ત્રિલોકની તમારે રક્ષા કરવી, પણ રક્ષા કરવું કેવી રીતે? મારી પાસે કઈ હથિયાર જોઈએ ને. એટલે વિષ્ણુ ભગવાને અર્ચન કર્યું. કોનું? શંકર ભગવાનનું. માટીનું બાણ બનાવ્યું અને માન સરોવરમાંથી દરરોજ પ્રાતઃકાળમાં વહેલા ઉઠીને 1000 કમળ લઈ આવે, સુવર્ણ કમળ, અને એક પછી એક કમળ ભગવાન શંકરને પ્રેમથી આરોપી, હું ને મારો પ્રભુ બે છે. થોડા દિવસ થયા, ભોળાનાથને વિચાર આવ્યો કે લાવ જરા વિષ્ણુની કસોટી કરું, એટલે બે કમળ ઓછા કરી દીધા. ચોરી ગયા ભગવાન, વિષ્ણુ તો પાસે તળે જ જાય છે, એક પછી એક એક, હું મારો પ્રભુ. આપણે તો બે કમળ ઓછા કહીએ, કાલે બે વધારે ચડાવી દઈશું, આવે તો કઈ લેવા જઈએ પાછા, ચાલશે, આપણે બધું ચડાવી દઈએ. પણ તો વિષ્ણુ હતા, એક ક્ષણનો વિચાર કર્યા સિવાય પોતાની આંખ કમળ જેવી હતી એટલી આંખ કાઢીને ભગવાનને અર્પણ કરી દીધી. એટલે ભગવાન ભોળાનાથ પ્રસન્ન થયા કે વિષ્ણુ ધન્ય છે, માગો શું જોઈએ છે? કે ભગવાન તમે મને રક્ષા કરવાનું તો કહ્યું, હું રક્ષા કરું કેવી રીતે? એટલે શંકર ભગવાને વિષ્ણુ ભગવાનને ચક્ર આપ્યું. વિષ્ણુ પાસે જે ચક્ર છે ને એ શંકર ભગવાનનું આપેલું છે. હરિસ્તે સહસ્રમ કમલબલિમાદાય પદયોન યદે કોણે તસ્મિન નિજ મુદહરન નેત્ર કમલમ ગતો ભક્ત્યુદેક પરિણતિમસૌ ચક્ર વપુષા ત્રયાણામ રક્ષાયૈ શ્રી પુરહર જાગૃતિ જગતામ. ભગવાન વિષ્ણુએ આ પ્રમાણે નેત્ર કમળથી પૂજા કરી તો ભગવાન શંકરે એમને ચક્ર આપ્યું,
અને કહ્યું કે આ ચક્ર વડે તમે ત્રણેય લોકની રક્ષા કરજો. તો શંકર ભગવાન ત્રિશુલ ક્યાંથી લાવ્યા? ત્રિપુરાસુર નામનો રાક્ષસ હતો, એના કુળમાં બેસી જાય એટલે કોઈ, એના નગરમાં બેસી જાય એટલે કોઈ મારી જ ના શકે. એને બ્રહ્મા પાસે વરદાન માંગેલું કે ત્રણ ફળ, જે ત્રણ ભાલોડો હોય એવી જાતનો ભાલો કોઈ લાવે અને મને મારે તો જ હું મરું. એ વખતે ત્રિશુલ ની કલ્પના જ નહીં, એટલે કોણ ત્રણ ફળ વાળો ભાલો હોય નહીં અને આપણે મરીએ નહીં. ત્યારે રાક્ષસના મનમાં એવું હતું, આ ભોળાનાથ તો પ્રયત્ન કરી કરીને મસી ગયા, કંટાળી ગયા. એટલે ભોળાનાથ વિષ્ણુનું તપ કરવા બેઠા અને ભગવાન વિષ્ણુને પ્રસન્ન કર્યા. ભગવાન પ્રગટ થયા, જેમ ભોળાનાથને કમળ ચડાયા તો ભોળાનાથે વિષ્ણુ ભગવાનને તુલસી પત્ર ચડાયા. અને એવી રીતે દરરોજ 1000 તુલસીદળ અર્પણ કરે એટલે ભગવાન વિષ્ણુ પ્રસન્ન થયા કે ભગવાન બોલો શું ઈચ્છા છે, કે આ રાક્ષસો મરતા નથી, મારે કેમ કરીને મારવા. એટલે વિષ્ણુ ભગવાને એમને ત્રિશુલ આપ્યું. શંકર ભગવાનની પાસે જે ત્રિશુલ છે એ વિષ્ણુનું આપેલું છે, અને વિષ્ણુ ભગવાનની પાસે જે ચક્ર છે એ શંકરનું આપેલું છે. હવે કોણ નાનો અને કોણ મોટો ભાઈ, હે, એનું આપણે બાહ્ય જોઈએ તો જે વિષ્ણુના ભક્તો છે એ ઉર્ધ્વ પુંડ એટલે આમ તિલક કરે છે, વચ્ચે રેખા મારે છે, એ ત્રિશુલનું પ્રતીક છે. એ ત્રિશુલનું પ્રતિક, ત્રિશુલ તો શંકર થાય. અને જે શૈવો છે એ આમ કરે છે, એ ચક્રનું પ્રતિક છે, તો ચક્ર તો વિષ્ણુ ધારણ કરે છે. આમ વિષ્ણુ અને શૈવની કેવી બધી સુંદર સમન્વય કર્યો છે, પણ આપણે અજ્ઞાનીઓ આ કરીને એ કરીએ છીએ. તો આ ચાલે છે અર્ચન.